મંગલાચરણ શું કે છે, ક્યાંથી શરૂઆત કરી આચાર્ય ઉમાસ્વામી ભગવાને, કે મોક્ષ માર્ગ ની ચર્ચા તો કરશે, એની પહેલા સૌથી પહેલા મંગલાચરણ માં પ્રણામ કોને કર્યા, કોને કર્યા સૌથી પહેલા પ્રણામ મંગલાચરણ માં? મોક્ષ માર્ગ છે નેતારમ, કોણ છે મોક્ષ માર્ગ ના નેતા? જે અરિહંત ભગવાન છે, તીર્થંકર ભગવાન, એને પ્રણામ કરીને મંગલાચરણ ની શરૂઆત કરી. આપણે આ મંગલાચરણ ના તો ડિટેલ માં આપણે જોયા હતા ને કે એમાં ત્રણ પદો છે. કયા ત્રણ પદ છે? કે મોક્ષ માર્ગ છે નેતારમ, એ હિતોપદેશીપણાનું વર્ણન કરે છે, કે જે મોક્ષ માર્ગ ના નેતા છે, તીર્થ ની સ્થાપના કરે છે, પોતે મોક્ષ માં જાય છે અને પોતાના ઉપદેશ દ્વારા લાખો કરોડો જીવોનું કલ્યાણ કરીને એમને મોક્ષમાં લઈ જાય છે. વ્યવહારની ભાષામાં કહે તો કહીએ લઈ જાય છે મોક્ષમાં, એટલે મોક્ષ માર્ગ ના નેતા છે. પછી કેવા છે? કે વિકરાગી છે. ભેદતારમ કર્મ ભૂભૂતમ, કર્મરૂપી પર્વત ના ભેદતા, ભેદતા એટલે તોડનાર છે, એનો ભૂકો બોલાવી દે છે. તો કયા કર્મ એ પણ આપણે જોયું હતું ને લાસ્ટ ટાઈમ, કે ત્રણ પ્રકારના કર્મ હોય છે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મ. તો ન કર્મ ના ભેદતાર છે કે નહીં? ન કર્મ નો ભૂકો બોલાવે છે કે નહીં અરિહંત ભગવાન? ન કર્મ તો પરપદાર્થ છે, શરીર છે, મન, વાણી, આ ઘર, મકાન આદિ, એને તો છોડવાની ક્યાં જરૂરત જ છે? તો છૂટા જ છે ને ઓલરેડી. તો અરિહંત ભગવાન ને એને છોડવાની જરૂરત જ નથી. તો કોને, કોનો નાશ કરે છે? કે ભાવ કર્મ નો મુખ્યત્વે નાશ કરે છે. ભાવ કર્મ એટલે શું છે? કે એમના જ વિકારી ભાવો, એમના જ મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો, અને એનો નાશ થતા સાથે સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી દ્રવ્ય કર્મ નો પણ નાશ થાય છે. એ તો ઓટોમેટિકલી થાય છે, પણ ઉપચાર કેમ કહેવાય છે? કે અરિહંત ભગવાન એનો નાશ કરે. પછી ત્રીજું પદ કયું છે? જ્ઞાતારમ વિશ્વ તત્વાનમ, એટલે શું? કે વિશ્વના સમસ્ત તત્વોના જાણનાર છે. એ તત્વની ચર્ચા આજે આપણે વધારે ડિટેલમાં કરશું. વિશ્વના દરેકે દરેક પદાર્થ અને દરેકે દરેક કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, એ બધા જ પદાર્થના, બધા જ કાળના, બધી જ વસ્તુના જાણનાર છે. કેવળ જ્ઞાનની ચર્ચા તો ગુરુદેવશ્રી ઘણી વાર કરે છે ને, કે આ વિશ્વમાં જેટલા પણ જ્ઞેય પદાર્થ છે, હમણાં જે એટલું જ નહીં, ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં હશે, જેટલી પણ જાણવાલા એક વસ્તુ છે, બધાને એક સમયમાં ભગવાન જાણી લે છે. અને એવા ગુણોને પ્રાપ્ત કરવા માટે આપણે સૌ એમને વંદન કરીએ છીએ. વંદે સદગુણ લબ્ધયે, આપણે એવા ગુણોને પ્રાપ્ત કરવા માટે આપણે એમની વંદના કરીએ છીએ, એ આપણું પ્રયોજન છે. તો મોક્ષને આપણે પ્રાપ્ત કરવું છે, એટલે મોક્ષના જે અધિપતિ છે એને પ્રણામ કરીને પહેલા આપણે મંગલાચરણથી શરૂઆત કરી. પછી જો કલ્લા સૂત્ર ની ચર્ચા આપણે જે થોડી પાસ કહી હતી, તો કલ્લા સૂત્ર માં શું આવે છે? કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારે પ્રાણી, મોક્ષ માર્ગ. આપણે લાસ્ટ ક્લાસમાં પણ જોયું હતું ને કે સમજો ભાવલિંગી મુનિરાજ ચારણ રુદ્ધિકારી ભાવલિંગી મુનિરાજ વિદેહ ક્ષેત્રથી અહીંયા પધારે અહીંયા ભરત ક્ષેત્રમાં અને આપણે સૌ ભક્તો એમની પાસે જઈએ કે હે મુનિરાજ મને મારા કલ્યાણનો માર્ગ બતાવો. તો મુનિરાજે પહેલો ઉપદેશ શું આપ્યો કે જીવનું કલ્યાણ કેવી રીતના થાય છે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. જે આ રત્નશ્રય પ્રગટ કરે છે તેની એકતાથી એને મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો સમ્યક દર્શન કોને કહે છે જે આપણે પહેલા તો એના એક એક વર્ડના મિનિંગ આપણે જોયા હતા લાસ્ટ ટાઈમ. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર આમાં સમ્યક શબ્દ સાથે ત્રણ ગુણોને લીધા છે. જીવના ત્રણ ગુણોને લીધા દર્શન જ્ઞાન અને ચારિત્ર. બાકીના બધા આનંદ ગુણોને કેમ ન લીધા? સાથે જો આપણું પ્રયોજન તો સુખી થવાનું છે ને તો સાથે સમ્યક સુખ પણ લઈ લેવું જોઈએ ને. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી વિજ્ઞાની સુખાણી મોક્ષ માર્ગ એવું કેવું જોઈએ ને. આજે આ ત્રણ જ્યાં જીવે સમ્યક કર્યા તો એના ફળમાં એને સુખ પ્રગટ થાય છે. જીવે દુઃખ માંથી સુખ કરવા માટે એ બીજું અલગથી કરવાની જરૂરત નથી. અચ્છા વીર્ય કેમ નું લીધું? વીર્ય કેમ નું લીધું? કેમ કે વીર્ય તો જીવનો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ એબ્સોલ્યુટ વેલ્યુ છે કે ભાઈ કેટલો પુરુષાર્થ છે. ડાયરેક્શન ક્યાં લઈ જાય છે? સમ્યક પુરુષાર્થ છે કે ઊંડો પુરુષાર્થ છે એ તો શ્રદ્ધાથી નક્કી થાય છે. સમ્યક શ્રદ્ધાથી ખ્યાલ આવે ને. જીવની શ્રદ્ધા કઈ દિશામાં છે કે સુખ ક્યાંથી થાય? જો અત્યારે આપણને શું લાગે છે કે ઘર મકાન આદિથી કઈ ખાવા પીવાથી કઈ પૈસા આદિથી આપણું સુખ થશે તો પુરુષાર્થની દિશામાં દોડે છે કે નહીં? ઓટોમેટિકલી વધારે પૈસા આદિ કમાવામાં મહેનત કરીએ છીએ. જ્યાં એમ નિર્ણય થશે કે બસ આત્મામાં સ્થિર રહેવાથી જ જીવને સુખ મળે છે તો પુરુષાર્થ એ દિશામાં દોડશે. તો પુરુષાર્થને સમ્યક કરવા માટે કઈ બીજું અલગથી કરવાની જરૂરત પડતી નથી. તો જ્યાં આ ત્રણ ગુણોને એ ત્રણમાં પણ મુખ્યત્વે તો શ્રદ્ધાને એને સમ્યક કરી તો બાકી બધું ઓટોમેટિકલી થાય છે. તો જો આપણે ત્રણ ગુણોનું વર્ણન પણ જોયું હતું એક ટેબલ છે નેક્સ્ટ સ્લાઇડમાં. દર્શન ગુણ એટલે આ ઓલો સામાન્ય પ્રતિભાસવાળું દર્શન નથી, હા શ્રદ્ધા ગુણ. હા યથાર્થ શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. શ્રદ્ધાને એટલે માન્યતા. એને ઘણા શબ્દથી શાસ્ત્રમાં કહેવાય છે. પ્રતીતિ, માન્યતા, તમારી સાચી શ્રદ્ધા, તમે લક્ષ કોનું કરો છો, આજે ઘણા ઘણા શબ્દથી રુચિ, એનાથી આપણને શ્રદ્ધા ગુણને સૂચવે છે. પણ જ્યાં જીવ આ હું છું, આ જીવ આ પદાર્થ હું છું એવો નિર્ણય કરે એને સાચી શ્રદ્ધા કહેવામાં આવે છે. હું કોણ છું એ પ્રશ્નનો જે જવાબ મળે એને શ્રદ્ધા ગુણ કહેવામાં આવે છે. બરાબર. પછી જો જ્ઞાન એટલે જાણવું. જીવને નિરંતર દરેક પદાર્થનું જાણવું ચાલે છે. સ્વપર પ્રકાશક છે ને એનું જ્ઞાન. અને ચારિત્ર એટલે લીનતા, સ્થિરતા. જો ખરેખર ચારિત્ર એટલે લીનતા છે, સ્થિરતા છે. હવે જો પર પદાર્થમાં લીનતા થાય અને ત્યાં એની પાછી શ્રદ્ધામાં શું છે કે મને આમાંથી સુખ મળશે અથવા મને આમાંથી દુઃખ મળશે, એ બે જાતની શ્રદ્ધા હોય છે ને. તો પર પદાર્થમાં લીનતા થઈ અને એમાં સુખ દુઃખની માન્યતા છે એટલે ત્યાં રાત ભેટ થયા વગર રહેતા નથી. એ તો આપણને ઘણી વાર કન્ફ્યુઝન થાય કે એક બાજુ કે જે લીનતા, એક બાજુ કે જે ચારિત્ર એટલે આ રાત ભેટ, તો બેસે છે કેવી રીતના? ખ્યાલ આવ્યો છે ને. સમજો આપણને કોઈ વસ્તુ ન ગમતી હોય, સમજો બીમાર શરીર ન ગમતું હોય, જે સ્વસ્થ શરીર આપણને ગમે છે એ આપણી માન્યતા છે કે સ્વસ્થ શરીરથી મને સુખ થાય છે, બીમાર વાળા શરીરથી મને દુઃખ થાય છે. હવે જેમ બીમારી આવી અને આપણે જ્ઞાનમાં એ જણાય તો ત્યાં આપણું લક્ષ્ય ગયું, ત્યાં સ્થિરતા થઈ અને એ નથી ગમતું કેમ કે શ્રદ્ધા એમ નિર્ણય કર્યો છે ત્યાંથી દુઃખ મળે છે એટલે ત્યાં દ્વેષ ઉત્પન્ન થાય. દ્વેષ એટલે કે અણગમો કે ભાઈ આવું ન જોતું એને બરાબર કરો, બરાબર કરો. ખ્યાલ આવે ને. જો દરેકે દરેક ગુણનું કાર્ય વ્યવસ્થિત નહીં સમજીએ ને તો એકબીજામાં કન્ફ્યુઝન થઈ જાય અને પછી કંઈકનું કંઈક સુધારવાની ટ્રાય કરશું. ઘણા તમે જોયા હશે એ લોકો શું કરે છે કે સમજો બીમાર શરીર છે ને એના પર ખાલી તમે ધ્યાન નહીં આપો, એના પર લક્ષ નહીં આપો, ત્યાંથી ધ્યાન હટાવી લો અને કોઈ બીજી વસ્તુમાં ધ્યાન આપો તો તમને દુઃખ નહીં થાય. વાત તો સાચી છે પણ એ પરમનન્ટ સોલ્યુશન નથી. જો ધ્યાન એટલે શું છે, ત્યાં એ એક કોન્ટેક્સ્ટમાં ધ્યાન એટલે ત્યાં જ્ઞાનની કહી રહ્યા છે કે નહીં. હવે શરીરમાં જે રોગ છે એના પર જ્ઞાન ન કરો, જ્ઞાનને કંઈક બીજે કરો, જ્ઞાન તો અટકવાનું નથી, ક્યાંય ને ક્યાંય તો થશે, અહીંયા નહીં કરીએ તો બીજે ક્યાંય થશે. હવે બીજે ક્યાંય થશે તો પણ જ્ઞાન તો એનો વિકલ્પાત્મક જે સ્વરૂપ છે તો એ પરિભ્રમણ કરશે, એક વિષયમાંથી બીજા વિષયમાં આવી જશે. અને અહીંયા એટલી તીવ્ર મમતા છે શરીરમાં તો એનું જ્ઞાન થયા વગર રહેશે નહીં, ચાલે. એટલે પરમનન્ટ સોલ્યુશન જ નથી, જ્ઞાનને રોકી લેવું એ કંઈ સોલ્યુશન જ નથી. તો જ્ઞાનમાં જણાવવું થાય છે એનાથી ડરવું નહીં. સમજો કંઈક વાગી ગયું અને જણાય છે વાગી ગયું તો એનાથી કંઈ ડરવાની જરૂર નથી. એમાં શું છે, જણાય છે બરાબર, આ શરીરને વાગ્યું છે જણાય છે. ત્યાં જે પોતાનો એક એકત્વ અને મમત્વ ભાવ છે કે જો આ મારું શરીર છે અને આ જે અનુભવ મને થઈ રહ્યો છે એ દુઃખ છે, એ જીવની ખોટી માન્યતા. પ્રહાર જ્ઞાન ઉપર નથી કરવાનો, પ્રહાર આ માન્યતા પર કરવાનો છે કે આ માન્યતા જે જીવની તૂટે તો પછી જ્ઞાન મુનિરાજને પણ થાય છે તો એમને કઈ દુઃખ નથી. જે આટલા બધા ઉત્સર્ગ મુનિરાજ, આપણે મુનિરાજ ઉપર ઉત્સર્ગ સાંભળીએ છીએ ને, ઓલા ગાણીમાં પીલી નાખે, ઓલું સગડી મૂકે, તો એમને નહીં જણાતું હોય કે મને આ જાતનું, આ જાતની મારા શરીર ઉપર આ જાતના ઉત્સર્ગ થઈ રહ્યા છે, એમને નહીં જણાતું હોય. જણાય છે પણ ત્યાં એને દુઃખની માન્યતા નથી, એટલે એવું લાગે કે આખો પાડોશીને કંઈક થાય છે, ઠીક છે, એને થતું હોય થવા દઉં, ચાલે. એ જાતની એમની આખી માન્યતા પલટાઈ ગઈ. ચાલો ફરી તો શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણ ગુણની આજુબાજુ જ જીવની આખી મિથ્યા માન્યતાઓ રમી રહી છે. અને જો આ ત્રણ ગુણની માન્યતા વ્યવસ્થિત સમ્યક કરી નાખે તો એનું કામ થઈ જાય, તો મોક્ષ માર્ગ એમને પ્રગટ થઈ જાય. હવે જો સમ્યક દર્શન કોને કહે છે, એટલી આપણે બધી સ્લાઇડ જોઈ રહી છે. સમ્યક દર્શન કોને કહે છે કે આ આમ જ છે, અન્યથા નથી એવો પ્રતીતિ ભાવ. આ આમ જ છે એટલે કે આ જીવ આમ જ છે, આ હું જીવ આમ જ છું, આવું જ મારું સ્વરૂપ છે એવી માન્યતા, એવો પ્રતીતિ ભાવ. આનાથી વિપરીત આત્માને કંઈક પણ અન્ય વસ્તુ પ્રમાણે સમજે તે મિથ્યા માન્યતા થાય છે. પોતાના આત્માની વિપરીતતા રહી શ્રદ્ધા તેને સમ્યક દર્શન કહે છે. જો આગળ વધે ત્યાં કોઈ છે, તમને સ્લાઇડ ફરાવજો. જો સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન કોને કહે છે કે સંશય વિપર્ય અને અનત્ય વસાય રહિત આત્માનું, આત્મા તથા પરનું યથાર્થ જ્ઞાન તેને સમ્યક જ્ઞાન કહે છે. બરાબર, જો આપણે લાસ્ટ ટાઈમ જોયું જ્ઞાન સ્વપર પ્રકાશક છે એટલે આત્માનું ને પરનું દેવ લઈ લીધા, તો એમાં કેવું જ્ઞાન, સંશય વિપર્ય અને અનત્ય વસાય રહિત. સંશય કોને કહે છે, જો નેક્સ્ટ સ્લાઇડ, અચ્છા આમાં મેં સ્લાઇડ નથી નાખી. સંશય કોને કહે છે કે પરસ્પર વિપરીત આમ હશે કે આમ હશે એવું અનક્લિયર ડાઉટફુલ જ્ઞાન એને સંશય કહેવાય છે. કે આ જીવને પ્રાપ્ત કરવાથી સુખ થશે કે આ વિષય આદિથી સુખ થશે, અથવા મોર પ્રેક્ટિકલ કે ભાઈ આ આત્માનું, આ શાસ્ત્ર આદિ વાંચવાથી આપણને આત્માનું સ્વરૂપ સમજાશે કે આ ભગવાનની ભક્તિ આદિ કરવાથી આપણને આત્માનું સ્વરૂપ સમજાવું. મોર પ્રેક્ટિકલ વસ્તુ છે ને, આજે બધા લોકો આમ જ કન્ફ્યુઝ છે કે ને, તેને સંશય કહેવાય. પછી બીજું વિપર્ય, વિપર્ય એટલે ઊંધું વિપરીત શ્રદ્ધા. આ બધું આ ધર્મો ધર્મ કાંઈ નકામો છે, એના કરતા તો તમે આ એક ભાવ મેળો, ખાઓ પીઓ મજા કરો અને આનંદી રહો, એમાં જ સુખ ભોગવવાનું છે, આને કહેવાય વિપર્ય. ઊંધી જ માન્યતા, આખી ઊંધી જ શ્રદ્ધા કરી લે. અને ત્રીજું અનત્ય વસાય, અનત્ય વસાય એટલે કંઈક છે એવું નિર્ધાર રહિત શ્રદ્ધા. કંઈક છે, આત્મા કંઈક હશે બહુ ખ્યાલ નથી પણ હવે સાંભળ્યું છે, ઠીક છે, અને એમ એને શ્રદ્ધાન કરવાની પણ ઊંડપ એને ડેપ્થનો ઇન્ટરેસ્ટ નથી. કઈક છે, એટલું એક ઇનિશિયલ જ્ઞાન કહ્યું, એને કહેવાય અનભ્ય અવસ્થા. આ ત્રણે દોષ રહિત આત્મા વિશેનું અને એના ગુણો વિશેનું ક્રિસ્ટલ ક્લિયર જ્ઞાન કે આ આત્મા આવો જ છે, આવું જ મારું સ્વરૂપ છે એવું દ્રઢતાપૂર્વકનું જ્ઞાન, એને કહેવાય સમ્યક જ્ઞાન. બરાબર? ચલો આગળ. સમ્યક ચારિત્ર કોને કહે છે? સમ્યક દર્શન અને જ્ઞાન પૂર્વક આ હું આત્મા છું, આવું આનું સ્વરૂપ છે, એની સહિત હવે આત્મામાં લીનતા કરવી, એને સમ્યક ચારિત્ર કહે છે. જો આના પર આપણે થોડું ટચ કરશું આજે વધારે, તો આ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેયની એકતા પૂર્વક જીવને મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. જો નેક્સ્ટ સ્લાઇડ. આ મોક્ષ માર્ગ એ એક વચન કીધું છે ને, એટલે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર મળીને એક મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. પોતાના આત્માની શુદ્ધિનો માર્ગ, શુદ્ધિનો પંથ, એને મોક્ષ માર્ગ કહે છે. જો આટલું આપણું રિવિઝન થયું, આગળની સ્લાઇડમાં જોઈએ. હવે આપણે સેકન્ડ સૂત્ર અહીંયાથી ચાલુ કરીએ છીએ. ફર્સ્ટ સૂત્રમાં આપણે શું જોયું કે નિશ્ચય મોક્ષ માર્ગની વ્યાખ્યા કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. હવે સમ્યક દર્શનનું એમાંથી લક્ષણ કહીએ છીએ. જો આખા પહેલા અધ્યાયમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની વાત આવશે, ચારિત્રની વાત પાછળથી આવશે બીજા અધ્યાયોમાં, તો સમ્યક દર્શનની વાત અહીંયાથી શરૂ કરે છે, પછી પાછળ જતા સમ્યક જ્ઞાનની વાત શરૂ કરશે. ચાલો બીજો અધ્યાય, બીજું સૂત્ર આપણે લઈએ. બીજું સૂત્ર શું છે? તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શનમ. સમ્યક દર્શનનું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન. જો અહીંયા બે શબ્દ છે, તત્વ અને અર્થ. તત્વાર્થ, ખ્યાલ આવે ને? તત્વ એટલે કે વસ્તુ કે સ્વરૂપ સહિત. અર્થ એટલે કે જીવાદિ પદાર્થો કી શ્રદ્ધા કરના, ઉસે સમ્યક દર્શન કહેતે હૈ. બે શબ્દ લીધા ને, તત્વ પ્લસ અર્થ અને એનું સાચું શ્રદ્ધા, એને કહેવાય તત્વાર્થ શ્રદ્ધાંત. તત્વાર્થ શ્રદ્ધાંતથી શું પ્રગટ થાય છે? સમ્યક દર્શન પ્રગટ થાય. જો આપણે એનું સ્વરૂપ વધારે ડિટેલમાં જોઈએ, નેક્સ્ટ સ્લાઇડ. એક એક વર્ડ ને બાઇફર્કેટ કરીએ. પહેલા છે તત્વ. તત્વ એટલે શું? તત્ પ્લસ ત્વ. તત એટલે આપણે જેને ઇંગ્લિશમાં કહીએ દેટ, ધીસ, દેટ, એવું કહીએ ને આપણે. દેટ એટલે ઓલી વસ્તુ, જે પણ વસ્તુની વાત કરી રહ્યા છે એ વસ્તુ, એને કહેવાય તત. બરાબર? અને ત્વ એટલે, ત્વ એટલે એનો સ્વભાવ, કોઈ પણ વસ્તુનો ત્વ એટલે એનું નેચર. જેવી રીતના સમજો, આપણે લઈએ બરફ. બરફની વાત કરતા હોઈએ તો બરફનો સ્વભાવ શું છે? કે બાય નેચર એ ઠંડો હોય છે, પાણીથી બનેલો હોય, ક્રિસ્ટલાઇન હોય, આ બધા એના સ્વભાવ છે. તો બરફનું બરફપણું એને કહેવાય એનું તત્વ. ખ્યાલ આવ્યું? બરફનું બરફપણું એને કહેવાય એનું તત્વ. એનું પ્રયોજન શું છે? એ બરફનું પ્રયોજન શું છે? કે વસ્તુને ઠંડી રાખવા માટે બરફ યુઝ થાય છે. હા, તો એને ઠંડી કરવા માટે બરફ યુઝ. ઇધર યુ પુટ ઇટ ઇનસાઇડ ઓર યુ પુટ ઇટ અરાઉન્ડ. બરાબર? ઠંડી કરવા માટે અથવા એને ઠંડી રાખવા માટે એ બરફ યુઝ થાય છે. એવી રીતે અગ્નિ છે. અગ્નિનું પર્પઝ શું છે? અગ્નિનું પર્પઝ છે ઇધર કોઈ વસ્તુને જલાવવા માટે અથવા એને ગરમ કરવા માટે. બરાબર? તો અગ્નિ એ પદાર્થ, એનો સ્વભાવ શું છે? કે પોતે બળવું અને વધારે હાયર ટેમ્પરેચર ક્રિએટ કરવું. બરાબર? એનો સ્વભાવ. અથવા કોઈ ખાલી ઇલ્યુમિનેશન માટે, લાઇટ કરવા માટે પણ અગ્નિનો યુઝ થાય છે. તો પ્રકાશ એનો સ્વભાવ. તો તત્વ એટલે શું? કોઈ પણ પદાર્થનો જેવો સ્વભાવ છે, એનું જે પ્રયોજન છે, એ પ્રયોજન અનુસાર એનું યુઝ કરવું, એને એને તત્વ કહેવાય. બરાબર? તત્વ શ્રદ્ધાન એટલે શું? તત્વ શ્રદ્ધાન એટલે શું? કોઈ પણ વસ્તુને વ્યવસ્થિત રીતે જાણીને એનો બરાબર યુઝ કરવો, એને તત્વ શ્રદ્ધાન કહેવાય. જેવી રીતના કોઈ શેફ હોય, જે આપણે કિચનમાં જમવાનું બનાવતા હોય, તો એને દરેક મસાલાનું પર્પઝ ખબર છે કે નહીં? અને મસાલાનું પર્પઝ ખબર હોય તો તમે એને નાખીને એનાથી વ્યવસ્થિત રેસીપી બનાવી શકો. બરાબર કે નહીં? જેવી રીતના સોલ્ટનું કંઈક પર્પઝ છે, સાકરનું કંઈક પર્પઝ છે, મરચાનું કંઈક પર્પઝ છે, આદિ બધાના પોતપોતાના પર્પઝ છે. એ વસ્તુનું વ્યવસ્થિત જ્ઞાન કરીને એને યુઝ કરવું એને કહેવાય સત્વ શોધ. બરાબર આટલું? ઓકે. હવે ક્વેશ્ચન થાય કે જીવને સુખી થવાનું પ્રયોજન, જીવને સુખી થવાનું પ્રયોજન, તો એ સુખ ક્યાંથી મળશે? એ સુખ ક્યાંથી મળશે? તો જો હવે આપણે પહેલા જોઈએ સેકન્ડ વર્ડ, એને કહેવાય અર્થ. અર્થ એટલે કે પદાર્થ. અર્થ એટલે પદાર્થ, પદાર્થના દ્રવ્ય ગુણ મર્યાદા, એને અર્થ કહેવાય. તો વિશ્વમાં છ પદાર્થ છે, એને એવી રીતના પણ કહેવાય કે આ વિશ્વમાં છ અર્થ છે. ખ્યાલ આવે ને? તો છ પદાર્થ છે અને પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાય સહિત. હવે જીવને સુખી થવું હોય તો ક્યાંથી સુખી થઈ શકે? આમાંથી કે જીવ પાસે જાય તો સુખી થઈ શકે. આ છ પદાર્થમાં જીવ પાસે જાય તો જીવ સુખી થઈ શકે. બરાબર? તો આત્મનિર્ણય કયો? એને કહેવાય અર્થ શ્રદ્ધા. ખ્યાલ આવ્યો કે નહીં? કયા પદાર્થ પાસે જશે તો એનું પ્રયોજન સિદ્ધ થશે એમ સમજવું એને કહેવાય અર્થ શ્રદ્ધા. અને કયા પદાર્થનો શું સ્વભાવ છે એનું સ્વરૂપને ડિટેલમાં સમજવું એને કહેવાય સત્વ શ્રદ્ધા. હવે જો અહીંયા બહુ સરસ લખ્યું છે, વાંચું છું, કેમ કે રામજી બાપુની ઓરિજિનલ લેંગ્વેજ જ બહુ સરસ છે. જો કોઈ જીવને, આ તમને જોવું હોય તો સેકન્ડ સૂત્ર છે ને એની નીચે થર્ડ બુલેટ પોઈન્ટ છે, કોઈ જીવને આ જાણપણું છે અને આ શ્વેત વર્ણ છે. બરાબર? જીવ પદાર્થના વિશે શું નિર્ણય કર્યો? કે આ જાણપણું છે. ઉજ્જવલ વિશે શું નિર્ણય કર્યો? કે આ શ્વેતપણું છે. ઇત્યાદિ પ્રતીતિ તો હોય, કોઈ જીવે એ તો નિર્ણય કર્યો કે આ જાણપણું છે, આ શ્વેતપણું છે. પરંતુ દર્શન જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને હું આત્મા છું અને પૂજ્જલ મારાથી ભિન્ન જુદો છે, જુદો પદાર્થ છે, એવું શ્રદ્ધા ન હોય. ખ્યાલ આવ્યો કે? એને શું નિર્ણય કર્યો? કે આ જાણપણું છે, આ શ્વેતપણું છે. એટલે કે જીવનો નેચર કેવો છે? કે જાણવા દેખવાનો છે. પૂજ્જલનો નેચર કેવો છે? કે સ્પર્શ ગંધ વર્ણ વાળો છે. એ તો એના પૂજ્જલના અને જીવના દ્રવ્ય ગુણ પર્યાય એને જાણી લીધા, એટલે અર્થ શ્રદ્ધાન કર્યું. ખ્યાલ આવ્યો? પણ આ જીવ હું છું, આ જીવ હું છું, આ દર્શન જ્ઞાન મારો સ્વભાવ છે, એવું તત્વ શ્રદ્ધાન ન કર્યું તો શું ફાયદો થયો? ખ્યાલ આવે? વિશ્વનું સામાન્ય નોલેજ લઈ લઈએ, સપોઝ કોઈને એવું નોલેજ હોય કે આ યુએસએ છે, આ ઇન્ડિયા, આ ઇન્ડિયા છે, આ રશિયા છે, આના કલ્ચર આમ છે, આની લેંગ્વેજ આમ છે, આનું પોપ્યુલેશન આમ છે, બધું જાણી લીધું. પણ હું ઇન્ડિયામાં રહું છું, આ મારું ઘર છે, એ જ ના ખબર હોય તો શું ફાયદો? ખ્યાલ આવે? પોતાની સાથે જોડવું પણ તો જોઈએ ને, તો ઇવેન્ચ્યુઅલ પર્પઝ તો આવ્યા. આ એ જ થયું કે એને અર્થ શ્રદ્ધાન છે પણ તત્વ શ્રદ્ધાન નથી. હવે બીજું લઈએ. હવે બીજું, હું આત્મા છું એવું શ્રદ્ધાન તો કર્યું, પણ આત્માનું જેવું સ્વરૂપ છે તેવું શ્રદ્ધાન કર્યું નહીં. કે આ મારું ઘર છે એ તો નિર્ણય કર્યો, પણ આ ઘરની શું ફેસિલિટી છે, ક્યાં લોકેટેડ છે એ ન જાણ્યો તો એનું શું પર્પઝ? ખ્યાલ આવ્યો ને? કે હું આત્મા છું એ નિર્ણય કર્યો, પણ આત્મામાં જ્ઞાન ગુણ છે એનો, એની શું કેપેબિલિટી છે, એમાં સુખ ગુણ છે, એની શું કેપેબિલિટી છે, એવું વસ્તુનું સ્વરૂપ ન જાણ્યું તો પણ અધૂરું થયું કે ને? પર્સનલાઇઝ કરી નાખ્યું પણ એનું નેચર જ ન જાણ્યો તો પણ અધૂરું થયું. એટલે આ થયું કે એને તત્વ શ્રદ્ધાન કર્યું પણ અર્થ શ્રદ્ધાન ન કર્યું. આ ખ્યાલ આવે છે કે નહીં? શું કહેવા માંગુ છું? એક છે કે પદાર્થના દ્રવ્ય ગુણ પર્યાય સહિત એનું સ્વરૂપ સમજવું, અને બીજું છે કે આ હું છું, આ હું નથી, આ માટે મારા માટે પ્રયોજનભૂત છે, આ પ્રયોજનભૂત નથી, આ દુઃખકારી છે, સુખકારી છે, આદિ પોતાનું પ્રયોજન સાધવાનું જ્ઞાન કરવું. હવે બે વસ્તુ જરૂરી છે તો જીવને વાસ્તવિક સત્વાર્થ શ્રદ્ધાન થાય. કોઈ એક વસ્તુથી, લિમિટેડ નોલેજથી એનું પર્પઝ સર્વ થતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે સૂત્રમાં શું લખ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક્. સાત તત્વ છે ને, આપણે જોશું આગળના સૂત્રો. કયા છે સાત તત્વ? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ. બરાબર? સાત તત્વો ની પરિભાષા ખ્યાલ છે કે નહીં? બધાને જીવ કોને કહેવાય? કે જે જાણે છે, દેખે છે, સુખ દુઃખ નો અનુભવ કરે છે તે જીવ. અજીવ કોને કહેવાય? કે જીવ સિવાયના બાકીના બધા દ્રવ્યો ને અજીવ કહેવાય. આ જે પરિભાષા જોઈ ને એ તો એનો અર્થ જોયો ખાલી. આપણે ખ્યાલ આવ્યો કે નહીં? એનો ખાલી અર્થ જાણી લીધો, સાતેવ તત્વ ની પરિભાષા જાણી, એના અર્થ જાણી લીધા. એનું એ સાત તત્વોમાં કયા દ્રવ્ય રૂપ છે, કયા પર્યાય રૂપ છે, કયા હેય છે, કયા જ્ઞેય છે, કયા ઉપાદે છે, ખ્યાલ આવ્યું ને? આ તો જનરલ નોલેજ થઈ ગયું કે નહીં બધું? આ થયું અર્થ શ્રદ્ધા. ખ્યાલ આવ્યું કે નહીં? હવે એમાં પર્સનલાઇઝ કરો કે જો આ જીવ તત્વ છે ને, જ્ઞાન સ્વરૂપી જીવ એ હું છું. આ મારા સિવાયના જેટલા પણ પદાર્થો વિશ્વમાં દેખાય છે ને, બધા અજીવ. મારી રાગ દ્વેષ રૂપ પર્યાય છે ને, એ આશ્રય છે. ખ્યાલ આવ્યો કે? આમ પર્સનલાઇઝ કરો એને તત્વ શ્રદ્ધાંત. હવે તત્વ શ્રદ્ધાંત કર્યું પણ એનો સ્વરૂપ જ ન સમજ્યા તો પણ ઇનફ નથી, અને સ્વરૂપ સમજી લીધું જનરલ પણ પોતા પર લગાવ્યું નહીં તો પણ ઇનફ નથી. જયારે દેવ મળે છે તો જીવને વાસ્તવિક વસ્તુ સ્વરૂપ સમજાય છે, તો તેને સમ્યક દર્શન પ્રગટ. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો સ્લાઇડમાં આપણે ફરીથી જોઈએ. જો તત્વ જોયું, અર્થ જોયું, શ્રદ્ધા એટલે પ્રતીતિ એ જોયું, સમ્યક શ્રદ્ધા એટલે શું? સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા, સાચો નિર્ણય, સાચી પ્રતીતિ કરવી. પ્રત્યેક તત્વ સ્વરૂપ છે તત્વને, ઓર પર રૂપ છે અતત્વને. એટલે દરેક પદાર્થ પોતાના સ્વરૂપે છે, અન્ય સ્વરૂપે નથી. એને એની એવી સાચી શ્રદ્ધા કરી એને સમ્યક દર્શન કરે છે. જો નેક્સ્ટ સ્લાઇડ પર આવી જઈએ, જેવી રીતે આપણે એક્ઝામ્પલ લીધું ને કે ભાઈ જેવી રીતના દરેક મસાલાનું પર્પઝ છે, તો થાળીમાં વાનગીઓ હોય એનું પણ એક પર્પઝ છે ને. એક મીઠાઈ છે, એક પરસાણ છે, શાક દાળ આદિ જે બધા આપણી વાનગીઓ છે એનું પર્પઝ છે ને. આપણે હવે શરૂઆત ક્યાંથી કરીએ? કોઈ મીઠાઈથી કરે, કોઈ સાલેડથી કરે, ગમે ત્યાંથી કરે, પણ તો બી એ બધાના પર્પઝ જુદા જુદા છે ને આપણા થાળીમાં. તો દરેક વસ્તુનો સ્વભાવ જાણવો એ થયું અર્થ. અને આ મને ભાવે છે, આ મને નથી ભાવતું, આ મારે પહેલા ખાવું પછી ખાવું, આદિ જે પોતાના ભાવો સાથે જોડ્યા એની જોડે તત્વ. આ દેવ પડીને એની ફૂલ આખી સ્ટોરી થાય છે. તો જો અહીંયા તત્વોમાં કીધું જીવ પુદ્ગલ આદિ, અર્થ એટલે એનો સ્વભાવ, દર્શન જ્ઞાનમય રૂપિ આદિ, અને જ્યાં આ હું જીવ છું, આ હું પુદ્ગલ નથી, આદિ જે નિર્ણય કર્યો એ દેવનું મળીને થયો તેની કહેવાય તત્વાર્થ શ્રદ્ધા. આટલું ખ્યાલ આવે છે કે નહીં? આ ફાઉન્ડેશનની વસ્તુ છે. ચાલો આગળ વધ્યું. હવે તત્વાર્થ શ્રદ્ધા અને સમ્યક દર્શનનો શું સંબંધ છે? કે જો તત્વાર્થ શ્રદ્ધા છે એ લક્ષણ છે, અને સમ્યક દર્શન શું છે? એ લક્ષ્ય છે. લક્ષ્ય એટલે કે જે આપણે પ્રગટ કરવું છે તે આપણું ટાર્ગેટ, આપણું ટાર્ગેટ. અને લક્ષણ એટલે શું? કે ટાર્ગેટ અચીવ થવા માટેની માસ્ટર કી, એની કેરેક્ટરિસ્ટિક્સ કહો, અથવા એ પ્રગટ થશે તો જીવને કેવો અનુભવ થશે, આદિ એ બધું આવે લક્ષણ. જેવી રીતના જીવ પદાર્થને આપણે અનુભવ કરવો છે તે થયું લક્ષ્ય. અને જીવ કેવો છે? તો જ્ઞાનમય છે, સુખમય છે, આદિ જાણવો એને, એ થયા લક્ષણ. બરાબર? તો તત્વાર્થ શ્રદ્ધા સમ્યક દર્શન યે લક્ષણ હૈ, ઓર નિશ્ચય સમ્યક દર્શન યે લક્ષણ નિશ્ચય સમ્યક દર્શન કા હૈ, ઓર વહ તિરિયન જાતિ સે લેકર કેવલી સ્થિત પર્યંત સમાન રૂપ સે વ્યાપ્ત હૈ. જેવી શ્રદ્ધા અરિયંત ભગવાન ને છે, એવી જ શ્રદ્ધા પેલા નાના દેડકાને પણ છે કે હું જીવ પદાર્થ. સમ્યક દર્શનમાં બેમાં કોઈ ફરક નથી. બોલું તારતમ્ય રૂપે જે થોડું કદા જાણે શાયુ શ્રમિક હોય અને અરિયંત પરમાત્માને શાહી સમ્યક્તો છે એ વસ્તુ જુદી થઈ ગઈ, પણ ધ નેચર ઓફ શ્રદ્ધા ઇઝ એક્ઝેક્ટલી ધ સેમ. બરાબર? હવે જો આ સમ્યક દર્શન ત્રણ પ્રકારના દોષથી રહિત હોય છે, બરાબર છે. આગળની સ્લાઇડ માં કઈક છે કદાચ, જો એને સમજી લેવું પડે. નિશ્ચય શબ્દનો શું મતલબ? જયારે નિશ્ચય એટલે જે વસ્તુ જેવી છે એને એવી કહેવી, એને નિશ્ચય કહેવાય. અને જે વસ્તુ જેવી નથી પણ એને કોઈ માધ્યમથી સમજાવવું, એને કોઈ ઇલાબ્રેશન થી ભેદ આદિ પાડીને સમજાવવું, એને વ્યવહાર છે. અહિયાં સમ્યક દર્શન નો મતલબ તો ખરેખર જે જીવને સાચી શ્રદ્ધા થાય કે આ જ હું છું અને એમ કરીને પોતાના આત્મામાં લીન થઈ જાય અને એને અંદરથી જે અનુભવ થાય તો એને કહેવાય સમ્યક દર્શન. બરાબર. હવે અનુભવને તો શબ્દમાં વર્ણન ના કરી શકાય ને, પણ ત્યારે જીવની જે માન્યતા હોય છે એ માન્યતાને શબ્દમાં વર્ણન કરવા માટે અહીંયા કીધું તત્વાર્થ શ્રદ્ધામાં. ખ્યાલ આવ્યો ને? તો જયારે જીવને અનુભવ થયો એ ક્ષણ વખતે એની ત્યારે જે માન્યતા છે એને કહેવાય છે તત્વાર્થ શ્રદ્ધાનો. એ અનુભવ એ ખરેખર સમ્યક હશે. બરાબર. પણ એના સિવાય વધારે ઇલાબ્રેશનમાં આપણે જોઈએ ત્યાં જો ચાર તત્વ છે, આ જીવ છે, અજીવ છે, આશ્રવ બંધ આદિ આદિ, આની પરિભાષા, આનું આ સાચી માન્યતા છે, આ આવી ભૂલ ભરી માન્યતા છે. જેવી રીતના જીવ તત્વની સાચી માન્યતા શું અને જીવ તત્વમાં ભૂલ, આ બધા ભેદ પ્રભેદમાં જઈએ ત્યારે પેલો આત્માનો અનુભવ છૂટી જાય. ખ્યાલ આવે કે નહીં? બધા જે આ બધા ભેદ પ્રભેદમાં જઈએ તો પણ એ સત્વાર્થ શ્રદ્ધાંતમાં જ છે, પણ ત્યાં આત્માનો અનુભવ છૂટી જાય છે. કેમ કે હવે આપણે ઓલા આગમના સિદ્ધાંતોમાં વયા ગયા અને આત્મા છૂટી ગયો, એને કહેવાય વ્યવહાર. ખ્યાલ આવે કે નિશ્ચયને વ્યવહારમાં ફરક શું? જેવી માન્યતા પેલા આત્માનુભવ વખતે થાય છે એવી ખરી માન્યતા છે નિશ્ચય.
વ્હાઇટ કલરની 2294 નંબરની ગાડી જેવી પણ હોય તે બાજુવાલાના બંગલાના ગેટ સામે ઉભી છે તો પ્લીઝ ત્યાંથી મૂવ કરી દો, હું તો ગાડીને ડેમેજ થવાની શક્યતા છે. 2294
જેવી આત્માની સાચી શ્રદ્ધા છે અનુભવ વખતની એને ખરેખર એ શ્રદ્ધાને સત્વાર્થ શ્રદ્ધા કહેવાય. ખરેખર જે નિશ્ચયની વસ્તુ છે એ શબ્દમાં વર્ણન કરી શકાતી જ નથી. જ્યાં શબ્દમાં વર્ણન કરે તો બી વ્યવહાર થઈ જાય છે, પણ તો પણ કઈક રીતે વર્ણન કરવા માટે ત્યાં સત્વાર્થ શ્રદ્ધાને નિશ્ચય સમ્યકત્વનું કારણ કીધું. આટલો ખ્યાલ આવ્યો ને? ચાલો આગળ વધીએ. જો આ સમ્યક દર્શન છે ત્રણ પ્રકારના દોષથી રહિત છે. કયા ત્રણ પ્રકાર છે? અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ ને અસંભવ દોષ. આ દોષોની ચર્ચા પણ આપણે અલગથી કરશું ક્યારે. સાધારણ રીતે જુઓ કે અવ્યાપ્તિ એટલે કે પૂરેપૂરી શ્રદ્ધા નથી કરી, અધૂરી શ્રદ્ધા કરી છે. બરાબર. અતિવ્યાપ્તિ એટલે કે જેવી શ્રદ્ધા હોવી જોઈએ એવી તો ન કરી પણ અન્ય પદાર્થમાં પણ એવી શ્રદ્ધા કરી લીધી. જીવથી પણ સુખ થાય છે, કુદરતથી પણ સુખ થાય છે, દેવને મળીને મોક્ષ પ્રાપ્ત થશે એને અતિવ્યાપ્તિ કહેવાય. અને અસંભવ એટલે કે ઉદગલ આદિ અન્ય પદાર્થમાં જ સુખ માનવું, વિપરીતમાં જ સુખ માની લેવું, કોઈ અન્ય રોંગ વસ્તુની જ શ્રદ્ધા કરવી એને અસંભવ દોષ કહેવાય. ધ્યાન રાખજો, મેજોરિટી તો આપણે અસંભવમાં જોઈએ છીએ. જ્યાં સુધી હજી આત્માનું સ્વરૂપ જ નથી સાંભળ્યું, એનો કઈ વિચાર જ નથી કર્યો, ત્યાં સુધી જે મટીરિયલિઝમમાં આપણે વિષયોમાં પડ્યા છે અસંભવમાં જ છે. ચાલો આગળ વધીએ. આ થયું સમ્યક દર્શનની પરિભાષા. હવે આગળ જો હવે સેકન્ડ પરિભાષા આવે છે, થોડી કલાકથી અલગ છે પણ તો એને નાખી દે. અહીંયા આમાં ફોર્થ પોઈન્ટ છે. અત્યારે આપણે શું કીધું? તત્વ એટલે કે વસ્તુનો ભાવ, અને અર્થ એટલે કે એનું સ્વરૂપ, એના દ્રવ્ય ગુણ કરે. બરાબર. તો પદાર્થના સ્વરૂપ સહિત એના ભાવને સમજવો, આત્માના સ્વરૂપ સહિત આ હું છું એમ માન્યતા કરવી એને તત્વાર્થ શ્રદ્ધાંત કહેવાય. તો ત્યાં તત્વ અને અર્થને જુદા પાડ્યા છે. હવે આ પરિભાષામાં તેમ જ રાખે છે. જો વાંચીએ સેકન્ડ પરિભાષા છે, જીવાદી જેસે તત્વ કહા જાતા હૈ વેસે હી અર્થ કહા જાતા હૈ. બરાબર. અન્ય અપેક્ષાએ અર્થ એટલે છ દ્રવ્ય, આપણે હમણાં જ વાત કરી. તો જીવ દ્રવ્ય કહો ને જીવ તત્વ કહો, ક્યારેક આમ ક્યારેક એવી રીતના વાત કરાય છે. તો જીવાદીને તત્વ પણ કહેવાય છે ને અર્થ પણ કહા જાતા હૈ. तो जो तत्व है वही अर्थ है और उसका प्रधान सम्यक दर्शन। जो पदार्थ जैसा अवस्थित है उसका उसी प्रकार होना तो तत्व। ये पदार्थ जेवो चे इन्हें एम हो यानी केवल तत्व और अर्थ और अर्य के कहने पर निश्चय किया जाना तो अर्थ। એટલે અહીંયા અર્થ નો મતલબ શું કહેલો કે નિશ્ચય કરો, તત્વ નો મતલબ શું કહેલો કે પદાર્થ નું સ્વરૂપ। જ્યાં ત્યાં પહેલા તત્વ અને અર્થ, તત્વમાં પોતાપણ અને અર્થમાં એનું સ્વરૂપ એ બે જુદા કર્યા હતા, હવે તેઓને ભેગા કરીને તત્વ કીધું અહીંયા, ખ્યાલ આવ્યો કે નહીં? આવું સ્વરૂપ છે પોતાપણે, આવું સ્વરૂપ અન્ય પદાર્થોનું છે એવો નિર્ણય એને કીધું તત્વ, અને નિર્ણય નો મતલબ અર્થ અહીંયા એવી રીતના કીધું છે, ખ્યાલ આવે ને? નિશ્ચય કિયા જાય તો અર્થ હૈ, એટલે તત્વ સ્વરૂપ કા નિશ્ચય તત્વાર્થ હૈ ઓર તત્વાર્થ કા શ્રદ્ધાંત સંયોજ હૈ। બરાબર, એક જ વાત કરી, ખાલી બે જુદા જુદા રીતે વાત કરી। પહેલામાં આપણે શું કીધું કે પદાર્થ નું સ્વરૂપ દ્રવ્ય નું પર્યાય રૂપ જાણવું એને અર્થ, અને આ હું છું આ હું નથી એ જ આપણો નિર્ણય એને તત્વ કીધું। હવે બીજામાં દેવને ભળાવીને એને તત્વ જ કીધું અને નિર્ણય કરવાને અર્થ કીધું। બરાબર, પણ વસ્તુ ક્યાં રહી જાય છે કે સાતેવ તત્વનો, સાતેવ તત્વ નહીં ખરેખર તો સાતેવ તત્વ આખું વિશ્વ આવી ગયું, તો આખા વિશ્વમાં જે પ્રયોજનભૂત પદાર્થ છે એનું સ્વરૂપ જાણીને એનો સાચો નિર્ણય કરવો એને તત્વાર્થ શ્રદ્ધાન કહેવાય, ખ્યાલ આવે છે? ચલો આગળ વધો, જો આપણે ઘણા ટોપિક કવર કરવાનો થોડુંક પાસ છે। હવે જો વિપરીત અભિનિવેશ થી રહીત જીવાદિકા શ્રદ્ધાન તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન કા લક્ષણ છે। હવે આમાં ઘણા બધા સબ બુલેટ છે, એના બધાના જે પોઈન્ટ છે આપણે અહીંયા વાંચીએ છીએ। તત્વાર્થ શ્રદ્ધાન કેવું હોય છે કે વિપરીત અભિનિવેશ એટલે ઉલટા અભિપ્રાય થી રહીત। સમ્યક દર્શન મેં વિપરીત માન્યતા નહીં હોતી, યહ બદલાને કે લીએ દર્શન કે આગે સમ્યક શબ્દ લગાયા। સમ્યક શબ્દ નો મતલબ શું છે કે સાચું પદાર્થ નું જેવું સ્વરૂપ છે તે ઈશ્વરતા, બરાબર, એને સમ્યક કહેવાય છે। જીવ જીવ આશ્રમમાં જે સાત તત્વ હે, બરાબર, એની વાત કરશે આગળ ચોથા સૂત્રમાં। ચલો આગળ વધી, હવે જો સમ્યક્ત્વ નો મહિમા, સમ્યક્ત્વ નો મહિમા માં આપણે ઘણા બધા આચાર્યના રેફરન્સીસ પણ અહીંયા લઈશું। સમ્યક દર્શન કે બિના જ્ઞાન ચારિત્ર તપ સમ્યકતા કો નહીં, ને સમ્યકતા નહીં હતી। છ જાળામાં પણ છે કે જ્ઞાન અને ચારિત્ર સમ્યકતા નથી પ્રાપ્ત કરતા દર્શન વગર। સમ્યક દર્શન ઈ જ્ઞાન ચારિત્ર વીર્ય તપ કા આધાર હૈ। સમ્યક દર્શન શું છે, ખરેખર દિશા આપે છે, દિશા આપે છે। જ્યાં સુધી તમે સાચી દિશામાં ન હો ત્યાં સુધી ગમે તેટલું ગમન કરો તો પણ ટાર્ગેટ અચીવ કરવાના નથી। તો સમ્યક દર્શન શું કરે છે કે જ્ઞાને જાણ્યું, કોને જાણ્યું, ક્યાં શાસ્ત્રો જાણી લીધા, બરાબર, તો કઈ સમ્યક જ્ઞાન નથી, પણ જે આત્માને જાણીને હવે શાસ્ત્ર જાણ્યા તો એ સમ્યક જ્ઞાન, ખ્યાલ આવે ને? કેમ કે આવા જે પદાર્થ નું સ્વરૂપ કીધું તો પહેલા ખાલી જંગલ જ્ઞાન કર્યું, હવે એમાં ભેદ જ્ઞાન પૂર્વક નું સાચું જ્ઞાન કહ્યું, જો આ મારી વાત કરો આ અન્ય પદાર્થની વાત કરો એટલે એને સમ્યક જ્ઞાન કહે છે। ચલો આગળ, સમ્યક દર્શન પ્રાપ્ત કરને કા પ્રયત્ન કરને કે લીએ બારંબાર ઉપદેશ દેતે હૈ। જૈસે આંખો સે મુખ કી સુંદરતા શોભા હોતી હૈ વૈસે હી સમ્યક દર્શન સે જ્ઞાનાધિક મે સમ્યક કા સુંદરતા આતી હૈ। મોઢામાં આંખ જ ન હોય તો કેવી લાગે, એવી રીતના આ સમ્યક દર્શન થી જીવનો મોક્ષ માર્ગ શોભે છે। દ્રવ્યલિંગી મુનિરાજ હોય તો ચારિત્ર પ્રેમને અંગીકાર કર્યા છે પણ તો પણ શોભતું નથી, કેમ કે અંદર જેવી સાચી માન્યતા હોવી જોઈએ એવી નથી। ચાલો આગળ જોઈએ, જો સમ્યક્ત્વ નો મહિમા રત્નાકરણ શાવકાચાર ના આધારે અહીંયા લઈએ, તીનો કાલ ઓર તીનો લોક મેં જીવો કા સમ્યક દર્શન કે સમાન દૂસરા કોઈ કલ્યાણ ઓર નિત્યાત્વ કે સમાન કોઈ અકલ્યાણ નહીં। જોઈએ છે ને આપણે અનાદિકાળથી છે. વિદ્યા તો એક સમયની પર્યાય છે, જીવની એક સમયની પર્યાય છે. દર સમય નવું નવું મિથ્યાત્વ થાય છે, અને તોય એને અનાદિકાળથી આપણને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે. કોઈ બે પ્લેયર રમતા હોય તો કેટલી વાર હારે એ પ્લેયર? અહીંયા તો મિથ્યાત્વ સામે જીવ અનાદિકાળથી હારતો આવ્યો છે. દર સમય પછી ગેમ રમાય અને દર સમય હારી જાય. તો જો મિથ્યાત્વ સમાન કોઈ અકલ્યાણકારી નથી. આગળ જોઈએ, સમ્યક્ત્વ છે ધ્યાન કી મહિમા. સમ્યક્ત્વ કે ધ્યાન કી મહિમા, જો મોક્ષ પાઉડમાં છે સંકુંદ આચાર્ય, જો સમ્યક્ત્વ કો ધ્યાતા હૈ વહ જીવ સમ્યક દ્રષ્ટિ હૈ ઓર સમ્યક્ત્વ રૂપ પરિણત જીવ આઠો દુષ્ટ કર્મો કા ક્ષય કરતા હૈ. સમ્યક્ત્વ પ્રાપ્ત થતા જ કર્મોનો નાશ થાય. આપણે ઘણા બહુ મહેનત કરે ને, આમ પેલું પાલિતાણા આદિ યાત્રા કરે, ઘણી કેટલી 99 વાર ને એવી રીતના, અને કેટલા કર્મ કપાય? એક એક કર્મ કપાતા નથી. કદાચ શુભ ભાવ હશે તો પુણ્ય કર્મ બંધ થાય છે. 6 જણામાં એક બધું એક્ઝામ્પલ છે કે જે અજ્ઞાની કરોડો ભવ સુધી તપ કપે અને જેટલા કર્મની નિર્જરા થાય છે, જ્ઞાનીને પોતાના આત્માના અનુભવની ક્ષણમાં એક ક્ષણમાં એ બધા કર્મ નાશ પામે. કેમ કે જેવો આત્માનો અનુભવ થાય એવી આત્માના અનુભવની ક્ષણમાં અને આગળ જતા કઈ 5મા ગુણ સ્થાનમાં તો ગુણ શ્રેણી નિર્જરા કરે. દર સમયે અનંત ગુણી અનંત ગણી અનંત ગણી કરીને કર્મ કરતા જાય. ચાલો હવે જો મોક્ષ પાવજી એના પછીની ગાથા છે કે એ બાત કો સંક્ષેપ ને કહેતે હૈ. શ્રી કુમકુંદ આચાર્ય કહેતે હૈ કે બહુ કહેને સે ક્યા સાધ્ય હૈ. હવે કેટલું વધારે કહીએ, આટલા પરમાત્મા લખે આટલું બધું કીધું, પણ એ કહીને શું પ્રયોજન? જો નર પ્રધાન ભૂતકાળ મેં સિદ્ધ હુએ હૈ ઓર ભવિષ્ય મેં સિદ્ધ હોંગે, વે સબ સમ્યક્ત્વ કા હી મહત્વ જાનો, મહાત્મ્ય જાનો. ગુરુદેવ શ્રી કહે છે ને કે આજે માનો કાલે માનો કે અનંત કાળ પછી માનો, માનવું તો એક જ પડશે કે આ હું આત્મા છું ને એની શ્રદ્ધા કરવાથી મોક્ષ પ્રાપ્ત. હું પરમાત્મા છું એ નિર્ણય કર, નક્કી કર, અનુભવ કર. ચાલો જો આગળ જો એના પછીની જાતા છે મોક્ષ પાવો. નિરંતર સમ્યક્ત્વ કા પાલન કરતે હૈ વે ધન્ય હૈ. જીસ પુરુષ કે મુક્તિ કો પ્રાપ્ત કરને વાલા સમ્યક્ત્વ હૈ ઓર ઉસ સમ્યક્ત્વ કો સ્વપ્ન મેં ભી મલિન નહીં કિયા, અતિચાર નહીં લગાયા, વહ પુરુષ ધન્ય હૈ. વહી કૃતાર્થ હૈ, વહી શૂરવીર હૈ, વહી પંડિત હૈ, વહી મનુષ્ય હૈ. જો અહીંયા મોક્ષશાસ્ત્રમાં વધારે ડિટેલમાં છે, બહુ સરસ કીધું છે અહીંયા કે લોકમાં આપણે શૂરવીર કોને કહીએ, સોરી અહીંયા 5 શબ્દ છે ને, લોકમાં ધન્ય કોને કહીએ? કે કોઈના કોઈ દાનાદી કરે તો એને લોકમાં ધન્ય કહેવાય, કોઈ વિવાહ કરે કે યજ્ઞ આદિ કરીએ તો એને કૃતાર્થ થઈ જાય એમ કહેવાય છે. પછી કોઈ યુદ્ધ કરે અને કદાચ પાછો ન ફરે એમાં વીરગતિને પ્રાપ્ત કરે તો એને શૂરવીર કહેવાય, અથવા કોઈ ઘણા શાસ્ત્ર ભણે તો એને પંડિત કહેવાય છે. પણ જ્યાં જીવ નિરતિચાર સમ્યક્ત્વને પાલન કરે છે, હવે અહીંયા લગાવ જોજો સાચે બધા લાગે છે કે જે નિરતિચાર સમ્યક્ત્વને પાલન કરે છે, તો જે અનંત જીવોએ પ્રાપ્ત નથી કર્યું એવું સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યું તો ધન્ય છે કે નહીં? હવે એનો મોક્ષ નક્કી રીતે તો કૃતાર્થ છે કે નહીં? અચ્છા આગળ, પોતાના જ દોષોને નાશ કરીને શૂરવીર થયા કે નહીં? પોતે પંડિત છે કે નહીં? બોલો, જ્ઞાન તો કદાચ તિર્યંચને કેટલું હોય પણ કોઈ પંડિત કેમ છે? કેમ કે જે સાચી વસ્તુ એને જાણવા જેવી હતી એ એને જાણી, બાકી અપ્રયોજનભૂત વસ્તુ જાણીને શું મતલબ છે? તો પોતે પંડિત છે અને એ જ મનુષ્ય છે, બાકી બધા તો કેવા છે? અમૃત ચંદ્રાચાર્ય કહે છે ને ટીકામાં કે પશુ સમાન છે, સમયસામાં આવે ને પાછળ, જે સંઘની પંચેન્દ્રિય જીવ હોય અને પોતાના આત્માનો વિચાર વિકલ્પ અને નિર્ણય ન કરે તો આપણામાં ને તેજ્યંશમાં શું હોય? બોલ. જે અસંઘની જીવ છે એ પણ ખાવા પીવા માટે નિરંતર ફાફા મારે છે અને બધી મહેનત કરે છે, બધું કરે, સુખી થવા માટે પણ મહેનત કરે છે અને અન્ય ઉપાયો કરે છે. આપણે પણ એવું જ કરીએ તો આપણા મને પશુમાં શું અંતર? ચાલો આગળ વાંચો. જો આ મોક્ષ પાવની 86 ની વાત જરાક પાછળ જાય. શ્રાવક કો પહેલે ક્યાં કરના ચાહીએ તો કહેતે હૈ, શ્રાવક કો પહેલે ક્યાં કરના ચાહીએ? આપણે એમ કહીએ કે ભાઈ પાત્રતા થોડી તો વધારવી જોઈએ કે નહીં? થોડું પહેલા ખાવા પીવામાં તમે કઈક નિયંત્રણ કરો, થોડું મંદિરે તો આવો પહેલા, કઈક સ્વાધ્યાયમાં તો બેસો, અથવા કઈક શાસ્ત્ર તો ભણો, તો સમ્યક દર્શન થવાની તમને પાત્રતા પ્રગટ થશે. અહિયાં આચાર્ય ભગવાન શું કે છે? પહેલા શું કરવું? કે શ્રાવક કો પહેલે તું નિર્મલ મેરુ કે સમાન નિષ્કમ અચલ, એટલે ચલ મલ અગાળ આદિ દૂષણ થી રહીત અત્યંત નિશ્ચલ સમ્યકો કો ગ્રહણ કરકે દુઃખો કે ક્ષય કે લીધે સમ્યકો કે વિષયભૂત એક આત્મા કો ધ્યાન ને ધ્યાના ચાહીએ. સૌથી પહેલા આત્માએ ધ્યાન પોતાના પોતાનો નિર્ણય કરીને સમ્યક્ત્વ પ્રગટ કરવું જોઈએ. કેટલા શાસ્ત્રો વાંચે છે નરકમાં? કેટલા શાસ્ત્રો અવેલેબલ છે વાંચવા માટે? કેટલા દેવોના દર્શન કરવા જાય છે ત્યાં નરકમાં? ચલો ઇરિયન્સ તો પેલા જ આપણા મંદિરમાં કોઈ કૂતરો આવે દર્શન કરવા માટે તો પેલા દર્શન કરીને પણ જાય, ત્યાં નરકમાં ક્યાંથી મળે? તો સમ્યક્ત્વને પાત્ર છે કે નહીં? કેમ કે જીવે સૌથી પહેલા અંદરથી સત્વાર્થ શ્રદ્ધાન કરીને સમ્યક દર્શન પ્રગટ કર્યું. જો આ ત્યાં સત્વાર્થ શ્રદ્ધાન એને કર્યું અંદર સિરિયન છે, સમજો, ઇમેજિન કરો કે નારકીય કોઈ એક શબ્દ એને ખબર છે, જીવ શબ્દ એને ખબર છે, જીવ અજીવ આશ્રવ શું કહેવાય? આશ્રવ શબ્દ તો કેટલો અઘરો છે. આ તો આ મનુષ્ય ભાવમાં છે ને આપણે ગ્રહણ કરેલી વિદ્યા છે, સાત તત્વના નામ, એની પરિભાષા, પણ એનું સ્વરૂપ જાણીને અંદર નિર્ણય કરવો એ મનુષ્ય ભાવનું નથી, એ અનાદિકાળથી અનંત જીવો કરતા આવ્યો. અંદરમાં અંદરમાં એને ખ્યાલ આવી જાય છે કે જો આ હું જીવ છું અને અહીંયાથી મને સુખ પ્રાપ્ત થશે. અત્યાર સુધી જે મેં ભાવ કર્યા છે એ બધા આશ્રય છે અને એ જ મારા દુઃખના કારણ છે, એવો નિર્ણય અંદરથી કરવો એ સાત તત્વનો નિર્ણય, અને ત્યાં પોતાના આત્મામાં લીન થઈ જાય તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. જો સમ્યક દર્શનનું બળ આ સમ્યક્ત્વ પ્રગટ કરવાથી હવે શું થાય છે કે જ્ઞાનાધિકથી હિનાધિકતા હોને પર ભી તિર્યન જાતિ પશુ કે ઓર કેવી ઓર સિદ્ધ ભગવાન કે સમ્યક દર્શન કો સમાન કહા હૈ. બોલો, હવે આપણે કેવલી ભગવાનના લઘુ નંદન થઈ ગયા એમ કહીએ ને કે જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે, કેવલી ભગવાનના લઘુ નંદન, હવે તો બસ એ અર્ધપુત્ર પરાવર્તનમાં આવે મોક્ષ જવાના જ છે. ઉનકે આત્મ પ્રતીતિ એક હી પ્રકારની હોતી હૈ. કેવલી ઓર સિદ્ધ ભગવાન રાજા કે રૂપ પરિણમિત નહીં હોતે ઓર સંસારાવસ્થા કો નહીં ચાહતે, યે સમ્યક્ત્વકારી બલ સમજે કે પાછા કેમ નથી આવતા ત્યાંથી. ઉદગલમાં કઈ વ્યવસ્થા છે કે પરમાણુ હોય તો સ્કંદ થઈ જાય અને સ્કંદમાંથી પાછા પરમાણુ થઈ જાય, શુદ્ધમાંથી અશુદ્ધ ને અશુદ્ધમાંથી શુદ્ધ, તો જીવ ક્યાંથી શુદ્ધમાંથી પાછા અશુદ્ધ કેમ નથી થતા? કેમ કે એમને સમ્યક્ત્વમાંથી હવે નિત્યાત્વ ક્યારેય થતું નથી અને નિત્યાત્વ થતું નથી તો નવો બંધ થવાનો હવે ક્વેશ્ચન જ નથી. ખ્યાલ આવે કે એ સમ્યક્ત્વનું બળ છે. જો હવે સમ્યક્ત્વના ભેદ પ્રભેદ કહે છે તો આપણે એક તો જાણીતા છે સમ્યક્ત્વના સ્વપર્યાયથી યોગ્યતાથી અપેક્ષાથી સમ્યક્ત્વથી તીન છે. આપણે કર્મની એંગલથી જોઈએ તો અહીંયા પોતાની પર્યાયની અપેક્ષાથી કહે છે તેના ત્રણ ભેદો છે, ઔક્ષણિક સમ્યક્ત્વ, ક્ષાયોક્ષણિક, ક્ષાયિક. જો ઔક્ષણિક સમ્યક્ત્વ કોને કહે છે? આત્મા કે પુરુષાર્થ છે જીવ પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરતા હોય તો ઔક્ષણિક સમ્યક્ત્વ ઈ કરતા, જે અનાદિ નિત્ય દ્રષ્ટિ હોય એને સૌથી પહેલી વાર ઔક્ષણિક સમ્યક્ત્વ જ થાય છે. ઉસ દશા મેં નિત્યાત્વ કર્મ કે ઓર અનંતાનુબંધી કશાય કે જડ રચના સ્વયં उपशम रूप होते हैं। उपशम रूप है कि जाने दबा भी दीदा हो इतने, जो उदाहरण आपको मैले पानी में मैल जैसे नीचे बैठ जाता है वैसे, अथवा तो अग्नि ऊपर राख थी जाए, ऊपर राख जमा थी गई तो अंदर आग छे के नहीं खबर भी ना पड़े, तो अंदर कोल तो कैचो तो ये बढ़तो हो, तो ये उपशम उपशम रूप है। जो आगे अनादि मिथ्या दृष्टि के औपशमिक सम्यक दर्शन होने पर, आ तो डिटेल्स है कर्म की अंदर की विचार कर, जो अनादि मिथ्या दृष्टि है इन्हें औपशमिक सम्यक तत्व पर नित्यात्व और अनंतानुबंधी की चार ऐसी पांच प्रकृतियों की पांच प्रकृतियां उपशम रूप होती है। और सादी मिथ्या दृष्टि जीव के, सादी मिथ्या दृष्टि है कि जेने एक बार सम्यक तो प्राप्त कर लीधी है पछी पाछी छूटी गई, अरे जयरे पण पहली वार सम्यक तो प्राप्त थाय त्यारे नित्यात्व प्रकृति ना त्रण टुकड़ा थई जाय छे, नित्यात्व सम्यक नित्यात्व अने सम्यक प्रकृति। હવે એના ત્રણ ટુકડા થઈ ગયા તો ત્રણેની અમુક સત્તાઓ અમુક ટાઈમ સુધી એ ત્રણ રહે, ત્યાં સુધી જો ફરીથી સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે તો નિત્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીની ચાર એમ સાત પ્રકૃતિનો ઉપશમ થાય છે। અને જો ટાઈમ પતી જાય અને પછી પાછું સમ્યક તો પ્રાપ્ત કરે તો વળી પાછી નિત્યાત્વની એક અને અનંતાનુબંધીની ચાર એમ એને પાંચ હોય છે, બરાબર। વચમાં છ પણ આવે તો એને આપણે હમણાં ઇગ્નોર કર્યું। सादी मिथ्या दृष्टि के औपशमिक सम्यक दर्शन होने पर जिसके मिथ्यात्व की तीन प्रकृतियां सत्ता रूप होती है, अगर त्रण टुकड़ा थी गए राजा सत्ता में छे तो उनके मिथ्यात्व की तीन और अनंतानुबंधी की चार ऐसे सात प्रकृतियां औपशम रूप होती है। और जिस सादी मिथ्या दृष्टि के एक मिथ्यात्व की ही सत्ता होती है तो उसके मिथ्यात्व की एक अनंतानुबंधी की चार ऐसे पांच प्रकृतियां औपशम रूप होती है। क्या भाव है આ થયું ઔક્ષણિક સમ્યક્ત્વ। હવે બીજું શાયોક્ષણિક સમ્યક્ત્વ। શાયોક્ષણિક સમ્યક્ત્વ એટલે શું? હમણાં આપણે પરિભાષા અને આપણી ગુણસ્થાનના ક્લાસમાં બહુ ડિટેલમાં જોયા ને હમણાં, ચલો જે દશામાં નિત્યાત્વ ઓર મિશ્ર પ્રકૃતિ કે નિત્યાત્વના ત્રણ ટુકડા કયા ને, નિત્યાત્વ સમ્યક નિત્યાત્વ અથવા એને મિશ્ર પણ કહેવાય છે અને સમ્યક પ્રકૃતિ। તો જો નિત્યાત્વ અને સમ્યક નિત્યાત્વ નો ઉદય નથી અને સમ્યક પ્રકૃતિ નો ઉદય છે તો જે દશામાં નિત્યાત્વ ઓર મિશ્ર નિત્યાત્વ કર્મ કે રજગણ ક્ષયોપશમિક રૂપ હોતે હૈ, ક્ષયોપશમિક રૂપ એટલે કે એનો ઉદય નથી, બસ એટલું સમજો, અને સામે સમ્યક પ્રકૃતિ નો ઉદય છે તો વૈસે આત્મ પ્રદેશો સે પૃથક હોને પર ઉનકા ફલ નહીં હોતા। એનો ક્ષયોક્ષમ છે એટલે કે એ સમ્યક પ્રકૃતિ નું ઉદયમાં આવી જાય છે એટલે પોતા રૂપે એનું ફળ નથી આવતા। ક્ષયોક્ષમિક સમ્યક દર્શન ને સમ્યક મોહનીય કે રજગણ ઉદય રૂપ હોતે હૈ, યહ પ્રકૃતિ દેશ જાતી હોતી હૈ તથા અનંતાનુબંધી કષાય કર્મ કે સાથ વિસંયોજન કે રજગણ વિસંયોજન રૂપ હોતે હૈ। જો અહીંયા વી સંયોજન કીધું છે દરેક વખતે અનંતાનુબંધીનું વી સંયોજન નથી હોતું, ક્યારેક કદા ઉપશમિત હોય છે પછી વધારે વિશુદ્ધિ થવાથી વી સંયોજન થશે। જો જેને આ ટોપિક વધારે ખ્યાલ હશે એને ખ્યાલ હશે, જેને કદાચ પહેલી વાર સાંભળ્યું હશે તો એમ સમજો ઔક્ષમિક સમ્યક્ત્વમાં શું કર્યું કે પહેલી વાર સમ્યક્ત્વ કર્યું તો કર્મને દબાવ્યું એટલે કે પોતાની અશુદ્ધિઓને દબાવ્યું, એક વાર શુદ્ધ ભાવ પ્રગટ કર્યો, બરાબર, ઇટ ઇઝ ઓનલી ટેમ્પરરી વસ્તુ। પછી શું થયું કે હવે જે સમ્યક્તા એમને પ્રગટ થઈ તો એમાં કદાચ થોડા દોષ લાગે છે અને તો એ સમ્યક્તો કન્ટિન્યુ રહે છે એને ક્ષયોક્ષમિક સમ્યક્તો કહે છે, એટલે એકાદ પ્રકૃતિનો ઉદય છે અમુક અહીંયા સાથે દોષ છે, બરાબર। હવે જો થર્ડ સમ્યક્તો ક્ષાયિક સમ્યક્તો કોને કહે છે કે જે જીવમાંથી હવે અશુદ્ધિનો પૂર્ણપણે નાશક થઈ ગયો, ક્ષય થઈ ગયો એને ક્ષાયી સમ્યક્ત્વ કહે છે। જો ઇસ દશામાં નિત્યાત્વ પ્રકૃતિ કે તીનો ઉપવિભાગ એટલે નિત્યાત્વ સમ્યક નિત્યાત્વ સમ્યક પ્રકૃતિ ત્રણે રજગણ આત્મપ્રદેશ રૂપે સર્વથા હટ જાતે હૈ, એટલે નિત્યાત્વ ઓર અનંતાનુબંધી સાત પ્રકૃતિઓ કા ક્ષય હુઆ કહેવાતા હૈ, બરાબર। એમનો ટોટલ ક્ષય થઈ ગયો એટલે એમને ક્ષાયી સમ્યક્ત્વ મળ્યું, सम्यक तो के अन्य प्रकार से भेद जो हमें बीजी जी से भेद के जाए सम्यक दृष्टि जीवों के आत्मा की तत्व की प्रतीति एक सी होती है बराबर पर तो भेद कया है कल जी की कि चारित्र दशा की अपेक्षा से उनमें दो भेद कहे जाते हैं विकराग चारित्र सराग सॉरी विकराग सम्यक दर्शन सराग सम्यक दर्शन जो आप पहला नव वर्ष है व्यापी सांभ विकराग सम्यक दर्शन सराग सम्यक दर्शन जो विकराग सम्यक दर्शन को कहे जाए जब सम्यक दृष्टि जीव अपने आत्मा में स्थिर होता है એટલે કે જે સમ્યક દર્શન ની ક્ષણ છે અનુભવ ની ક્ષણ એમાં જયારે હોય છે તબ ઉસ નિર્વિકલ્પ દશા તબ ઉનકે નિર્વિકલ્પ દશા હોતી હૈ તબ રાગ કે સાથ બુદ્ધિપૂર્વક સંબંધ નહીં હોતા જયારે પોતાના આત્માના અનુભવમાં છે તો નિર્વિકલ્પ અવસ્થામાં છે હવે નિર્વિકલ્પ અવસ્થામાં કોઈ રાગાદી ભાવ એમને થતા નથી જેટલા બુદ્ધિથી કંટ્રોલ થઈ શકે પોતાના ગુણસ્થાનમાં એટલું અબુદ્ધિપૂર્વક ના જી છે એ બેકગ્રાઉન્ડમાં છે ખબર નથી ખ્યાલ આવે તો ઉનસે બુદ્ધિપૂર્વક સંબંધ નહીં હોતા જીવની ઇસ દશા કો વિકરાગ સમ્યક દર્શન કહા જાતા કેમ કે કોઈ બુદ્ધિપૂર્વક ના રાગાદી ભાવ નથી એટલે એમને વિકરાગ થઈ ગયો ખ્યાલ આવે છે આ કહેવા પૂરતું વિકરાગ છે ખરેખર વિકરાગ નથી થઈ ગયો પણ પોતાના આત્મા નો અનુભવ વખતે બુદ્ધિપૂર્વક ની વિકરાગતા છે સમ્યક દ્રષ્ટિ છે માટે વિકરાગ સમ્યક દર્શન છે જો નેક્સ્ટ લેવલ સરાગ સમ્યક દર્શન જબ સમ્યક દ્રષ્ટિ જીવ અપને મેં સ્થિર નહીં રહી શકતા તબ રાગ મેં ઉનકા અનિત્ય સંબંધ હોતા હૈ અને જેવી રીતના પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવચન આદિ આપતા હોય તો સમ્યક દ્રષ્ટિ છે કે નહીં કે સમ્યક દ્રષ્ટિ તો છે પણ વર્તમાનમાં આત્માનો અનુભવ નથી કરી રહ્યા અને જે એમને ભવ્ય જીવો પર કઈક એમને એમ અનુરાગ આવ્યો ને કે ભાઈ આપનું કલ્યાણ થાય તો એ રાગાદી ભાવ સાથે જોડાય છે તો એને સરાગ સમ્યક દર્શન કહેવાય છે એટલે એ દશા કો સરાગ સમ્યક દર્શન કહેતે હૈ પણ જો જીવ એવું માનતા નથી કે આવા શરૂઆત કરવા લાયક છે પણ એવા રાગાદીમાં જોડાય છે હવે જો બે ત્રણ ટોપિક જ આપણે છે આ સરાગ સમ્યક દર્શન જયારે જીવને હોય ને ત્યારે એમને ચાર મુખ્ય લક્ષણ હોય છે એ ચાર મુખ્ય લક્ષણ એ જો આપણે જોઈએ અને પછી આપણે સ્ટોપ કરશું કયા છે ચાર લક્ષણ એમને પ્રશમ સંવેગ અનુકંપા અને આસ્તિક છે આ તમને આગમમાં આ ચાર શબ્દો વારંવાર જોવા મળશે સમ્યક દ્રષ્ટિના આઠ ગુણ આપણે કહીએ ને એની સાથે આ ચાર લક્ષણ સમ્યક દ્રષ્ટિને હોય જ છે કયા છે પ્રશમ પ્રશમ એટલે કે ક્રોધ માન માયા લોભ સંબંધી રાગ દ્વેષાદિથી મંદતા જેટલા મુખ્ય દ્રષ્ટિ તીવ્ર કષાય હોય છે એવા સમ્યક દ્રષ્ટિ તીવ્ર કષાય નથી હોતા એમને કષાય ભાવ મંદ પડે છે પછી બીજું સંવેગ સંવેગ એટલે સંસાર અર્થાત ભિખારી ભાવતા ભય હવે એમને સંસારથી ડર લાગે છે જન્મ મરણ નો ડર એમને બેસી ગયો છે એટલે પોતાના આત્માનું કલ્યાણ કરીને જલ્દીમાં જલ્દી મોક્ષ પ્રાપ્ત કરવાની એમને ઈચ્છા હોય જ છે પછી જો અનુકંપા અનુકંપા એટલે કે જેટલા પણ સંસારના જીવો છે સ્વયં અને પર બધા જ જીવો બધા પ્રાણી માત્ર પર એમને અનુકંપા એટલે દયાનો ભાવ હોય છે પ્રાદુર્ભાવ એટલે ઉત્પન્ન થવું દયાનો ભાવ ઉત્પન્ન થવો અને આસ્તિક આપણે કહીએ કે આજે આસ્તિક છે આ નાસ્તિક છે ખ્યાલ આવ્યું ને તો આસ્તિક એટલે શું કે શ્રદ્ધા હોવી જીવાદી તત્વો કા જૈસા અસ્તિત્વ હૈ વૈસા આગમ ઓર યુક્તિ સે માનના કે આવું જ વસ્તુનું સ્વરૂપ છે એવું આગમ અને ઇવન અનુભવથી હવે તો માને છે કેમ કે તમને દ્રષ્ટિ છે તો એમને એ જાતનો અનુભવ પણ છે જો આ રીતે આપણે સમ્યક દર્શનના થોડા લક્ષણો જોયા હવે એક સમ્યક દર્શનનો જે લક્ષ્ય શું છે અને જીવ કેવું માને છે એક બે ટોપિક રહ્યા છે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું અને પછી થર્ડ સૂત્રની શરૂઆત કરી ચાલો જીવન હે જનવાણી ભારતી તો જપો દિહરે જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે જા વાણી કે ધ્યાન કરે તુજે લોકારો તો વાણી મસ્તક નમો સદા તે બોલો જીવાણી માં સુનો જોડો.